ભાંજગઢિયા માણસ હોય ને, હરખો પાર ઉતરવા ના દે, નાતમાં હોય ફરિયામાં હોય, થવા જ ના દઉં, જોઈ લે તું કેવું થાય છે, હું જોઉં છું. સપ્તર્ષિઓ માં ઉમાની આગળ કઈક ગડબડ જેવી વાતો એવી કરે છે, અને તે જે પેલો વચ્ચે રહ્યો હોય ને એ માણસને વગોવે. નારદજીએ ઉમાને કહ્યું કે તપ કરો તો ભગવાન શિવ મળશે, અને એટલા માટે ઉમાએ સંકલ્પ કર્યો અને તપ કર્યું. તો એમાં સપ્તર્ષિઓ કહે છે કે નારદનું વચન, એની વાત ક્યાં સાંભળી, અને નારદજીની વાતમાં જે પડ્યો કોણ સુખી થયો, અને આવી હઠ કરવાની. હવે વચમાં નારદજી છે અને ભગવાન રામ છે, અને રામના પ્રતિનિધિ તરીકે નારદજી ગયા છે ભગવાન શિવની પાસે અને ઉમાની પાસે, અને બધું બરાબર ગોઠવાઈ ગયું ને ત્યાર પછી ભગવાન શિવે સપ્તર્ષિઓને મોકલ્યા, જાઓ પાકી પરીક્ષા લેજો, સહેજે કચાશ ના રાખશો. એ કેટલું ઉખડી જાય છે પોતાની વાતમાંથી, કે કેટલા દ્રઢ રહે છે એટલું જોજો. એટલે ચોક્કસ કરવા માટે નારદજીએ બધી અવળી જ વાતો ઉખાડી છે, જાણી બુજીને, કે ક્યાં નારદની વાતને સાંભળી ખબર. કે છે કે નારદ શિખ સુનઈ જે નર નારી, અવશ્ય હોય ભવન ભિખારી જ થવું પડે, એને ભીખ માગતો જ કરી દીધો હોય નારદજીએ, કોઈને છોડ્યા નથી. જુઓ ને, કંસને જઈને કહી આવ્યા, પહેલા છોડી દીધી બેનને અને વસુદેવને, કે આ શું કર્યું. એનો સાતમો તારો કાળ છે, હવે કેવા લાકડા લડાયા. તો એમ અહીંયા આગાડી પણ ઉમાને કહે છે કે જેણે જેણે નારદજીને વચન ઉપર વિશ્વાસ રાખ્યો અને એની વાત સાંભળી, એ બધાને દુખી થવાનો વારો આવ્યો છે. એટલે તમે જે આ વાત ગળે લઈને બેઠા છો, ચોક્કસ અવશ્ય હોય તજી ભવન ભિખારી, ઘર છોડવાનો વારો આવે, ભિક્ષુક થવાનો વારો. પણ સાચી વાત છે, નારદે જેને જેને બનાવે કર્યા ને એને પરમહંસ બનાવી દીધા, ઘર છોડવું જ પડે, ઓર ભિક્ષા માંગ કે ખાના પડેગા. એટલે સપ્તર્ષિઓ કઈ ખોટી વાત નથી કરતા, વાત સાચી છે કે નારદજીએ જેને જેને ઉપદેશ આપ્યો, નારદજી નો ઉપદેશ જેને જેને લીધો, એ બધાએ પરમહંસ થયા ને ભિક્ષા માંગીને ખાધું છે. અને તમારો વારો આવો આવશે. ઉમા કે કશો વાંધો નહીં, ફક્કડ છે ને, જેના માટે આટલું તપ કર્યું છે એને અવશ્ય ભિખારી થવું જ પડશે, અવશ્ય હોય તજી ભવન ભિખારી. એટલે નારદની શિખામણ મનાય નહીં અને જીવનમાં એને ઉતારાય નહીં આ વાત કરી. પણ જે ભાવી છે એના તરફ લક્ષ આપીને સપ્તર્ષિઓ બોલ્યા છે કે ભલે ભીખ માગીને ખાવું પડે તો કઈ વાંધો નહીં, ભોળાનાથ તો મારે ત્યાં ભિક્ષા લેવા આવશે જ ને અન્નપૂર્ણા તરીકે, અવશ્ય હોય તજી ભવન, અને મને તો મળશે જ ઘર, અને ભોળાનાથ ભલે ઘર વગર ના રહ્યા, અને ભલે હાથમાં ખપ્પર લઈને ભિક્ષુક તરીકે ભિક્ષા લેતા હોય. સપ્તર્ષિઓની વાત પણ સાચી છે કે ઘરવાળા તો આવા જશે ભસ્મ લેપન કર્યું હશે, સ્મશાનમાં રહેવા રહેતા હશે, ભવન તજી ઘર છોડીને, અને જે કઈ મળશે, અને અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે કહીને જ્યાં ભગવાન પોતે જ ભિક્ષા માગવા આવ્યા હોય ને, સાચી વાત છે, ભિક્ષા લેવી જ પડશે. એના માટે કહ્યું કે મન કપટી તને સજ્જન ચિન્ના. નારદજીને ઓળખો તમે, કે છે ભલે સાધુ નો વેશ છે પણ છળ કપટ કરવા વાળા બહુ છે. નારદ છે, ઋષિ છે, ભગવત ભક્ત છે, પણ કઈક નું કઈક આગુ પાછું કર્યા વગર એમને ચાલે નહીં. એક માણસ, એને ચોરી કરવાની ટેવ, ચોરી કર્યા વગર એને ચાલે નહીં. પછી ચાતુર્માસમાં એક સંત આવ્યા એ ગામની અંદર, એને સત્સંગનો રંગ લાગ્યો અને કે મહારાજ મને તમારો શિષ્ય બનાવો, તે દીક્ષા પણ આપી દીધી અને નિયમ લેવડાયો ચોરી કરીશ નહીં. કે સારું બાપજી, ચોરી નહીં કરું. તે સાથે રે મંડળીમાં, રાત્રે ઉઠે ચોર ખરો ને, આખરે તો સંસ્કાર જાય થોડો. તે બધાના સામાન એકબીજાના આગા પાછા એકબીજાને ત્યાં મૂકી આવે, આનો ત્યાં મૂક્યા, પેલાનો ત્યાં મૂક્યા, પેલાનો ત્યાં મૂક્યા, પછી સુઈ જાય. સવાર ઉઠે એટલે બધા જોયે કે મારું ચોરાયું. અને પેલો શાંતિથી હસ્યા કરે. અઠવાડિયા સુધી આમ ચાલ્યું. ભાઈ આ કેમ આમ થાય છે, કોને? પછી એને કહ્યું આવું કેમ થયું? તો કે પ્રભુ, આપે મને ચોરી કરવાની ના પાડી હતી, પણ જે સંસ્કાર ને સ્વભાવ તો જતો હશે, આગુ પાછું કરી આલું છું. તો મન કપટી તને સજ્જન ચિન્હા. સાધુ તો થયા પણ મનની અંદર પેલો ચોરીનો કપટનો ભાવ ના ગયો. તે નારદજી આવું આગુ પાછું કરતા હતા. મન કપટી એટલે નારદજીનો પરિચય આપે છે. જો નારદજી તો જેને તે ગુરુ માન્યા છે અને નારદ નું વચન નહીં છોડું, દ્રઢ વાત કરી છે, પણ નારદ તો આવા છે, હાવ કપટીમાં કપટી, કોઈની હરખું ના રહેવા દે. કૃષ્ણને ત્યાં જઈને અષ્ટ પટરાણીઓને કંઈક કહી આવ્યા અને બધાને ઊંચા નીચા કરી દીધા. એમ તને સજ્જન ચિન્હ આપો સરી સબહી જહ કિન્ન. વિચાર કરો, નારદજીનો કોઈ આશ્રમ છે, કોઈ ઠેકાણું ક્યાંય? કે આજ ભરદ્વાજ ઋષિ તો ક્યાં રહેતા હતા? કે પ્રયાગમાં રહેતા હતા. અત્રિ ઋષિ ક્યાં રહેતા? કે ચિત્રકૂટ રહેતા હતા. પણ નારદ નું કોઈ ઠેકાણું, કોઈ ઠેકાણું ના મળે. પણ એક ખરું, નારદનામાં એક એ હતી, ગમે ત્યાં ઝૂંપડામાં બેસી જાય અને મોટા રાજમહેલમાં બેસી જતા વગર ગભરાય, બીક રાખ્યા વગર નિર્ભય થઈને. આ એમનું ઉજળું પાસું. ઝૂંપડામાં જઈને પેલા ને હંકોરી આવે અને રાજમહેલમાં જઈને, એટલે બધાને પોતાના જેવા કરી નાખે, એટલે ઘર વગર ના કરી નાખવા બેઠા છે. પોતાનું તો ઘર છે નહી. કનક કશિપુ કર અસહાલ, હિરણ્યકશિપ ને હાલ કરી દીધા. જે પુરાણોની કથાઓ છે ને, એ પુરાણોની કથાઓ છે, પણ પુરાણોની કથાઓની અંદર નારદજીના પાત્રને આવી રીતે જ લીધા છે, આ જ રીતનું ચિત્ર કરેલું છે. એટલે આપ સરીસ, જેવો પોતે છે નારદજી, એવા બીજાને કરવા માટેની જાણે કે દ્રઢ પ્રતિજ્ઞા કરે અને ફરિયાદ કરે બેસી ના રહે. એક સંતતા રામ સનૈ હરિપ્રસાદ, એ ફરિયાદ કરે, બેસે નહીં. આપણે ત્યાં આવે તો મહારાજ મેં આ ગયા હું રાજસ્થાનના, આવે નહીં ધોઈ ને એક પગે ઉભા રહે, 16 કલાકમાં આખો રામાયણ નો પાઠ કરી દે. ઈચ્છા લે, અમે જાતા હું ક્યાં બસ એસે આયા થા. નારદજી ની માફક ક્યારે કોઈ જગ્યાએ ઠરીને શાંતિથી બેસે જ નહીં, પણ સાધુ સ્વભાવ પાછો. નારદજી આમ સાધુ તો ખરા જ, પણ વિચરણ કરવાની ટેવ પડી ગયેલી, શાંતિથી સ્થિર ના બેસે. ભગવાનની પાસે જાય ને અને ભગવાનને શ્રાપે આપી આવે, મારું વાંદરા જેવું મોડું કર્યું ને, મારો સ્ત્રીથી વિરહ કરાવ્યો ને, જાઓ બધું જ તમારે ભોગવવું પડશે. એટલે નારદજીની વાત અહીંયા આગાડી આ રીતે તુલસીએ એની રચના કરી કે ભગવાન શિવના પ્રતિનિધિ તરીકે જઈને ઉમાની બરોબર પરીક્ષા લેજો, આડી અવળી ઊભી ઉપર નીચે બધી પ્રકારની.